એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજના વિચાર મંથનમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર વિચાર કરીશું જેણે લગભગ 250 વર્ષ પહેલાં લખાયું હોવા છતાં આજે પણ રાજકારણ અને સમાજ વિશેની આપણી સમજને પડકારે છે. એડમંડ બર્કનું રિફ્લેક્શન્સ ઓન ધ રિવોલ્યુશન ઇન ફ્રાન્સ, એટલે કે એમ કહીએ કે ફ્રાન્સની ક્રાંતિ પર ચિંતન.
નમસ્કાર. અને આ ખરેખર એક જબરદસ્ત પુસ્તક છે. હું માનું છું કે તે માત્ર ફ્રાન્સની ક્રાંતિની ઘટનાઓનું વિશ્લેષણ નથી, પણ પરિવર્તન કેવી રીતે આવવું જોઈએ, પરંપરાનું શું મૂલ્ય છે અને આદર્શવાદના જોખમો શું છે, એવા મૂળભૂત સવાલો ઊભા કરે છે.
બિલકુલ. અને એટલે જ તે આજે પણ એટલું પ્રસ્તુત છે ને. આપણે સતત સાંભળીએ છીએ, ઝડપી બદલાવ લાવો, નવી સિસ્ટમ ઊભી કરો, જૂનું બધું કાઢી નાખો. પણ બર્ક આપણને જાણે થોભીને વિચારવા કહે છે. શું દરેક પરિવર્તન પ્રગતિ જ છે? શું મૂળિયા ઉખેડી નાખવા હંમેશા જરૂરી છે?
સાચી વાત.
આ પુસ્તકમાં ઊંડા ઉતરવાનો આપણો હેતુ એ સમજવાનો છે કે બર્કના કયા વિચારો આજે પણ આપણને સાચી દિશા બતાવી શકે છે, ભલે આપણે તેમની દરેક વાત સાથે સહમત ન પણ થઈએ. ખરું ને?
ચોક્કસ. એ સમજવો બહુ રસપ્રદ રહેશે કે પરંપરા અને પ્રગતિ વચ્ચેનું સંતુલન એ કેવી રીતે સાધવું.
તો શરૂઆત કરીએ. આ ધારદાર વિચારો રજૂ કરનાર એડમંડ બર્ક હતા કોણ? મતલબ માત્ર ફિલોસોફર હતા કે રાજકારણમાં પણ એમનો હાથ હતો?
એડમંડ બર્ક 1729 થી 1797 ખરેખર એક અનોખું વ્યક્તિત્વ હતા. આયર્લેન્ડમાં જન્મેલા, પણ બ્રિટિશ રાજનીતિમાં લગભગ 30 વર્ષ સુધી સાંસદ તરીકે સક્રિય રહ્યા. એટલે એ સમજવું જરૂરી છે કે તેઓ માત્ર પુસ્તકો વાંચીને સિદ્ધાંતો ઘડનારા વિદ્વાન નહોતા.
અચ્છા.
પણ રાજકારણના દાવપેચ અને શાસનની જે વાસ્તવિક જટિલતાઓ હોય ને, તેને ખૂબ નજીકથી જાણતા હતા, અનુભવી હતા.
અને તેમના વિચારોમાં એક રસપ્રદ, કદાચ વિરોધાભાસ જેવું પણ જોવા મળે છે, નહીં? જેમ કે એક તરફ અમેરિકન વસાહતીઓના અધિકારોનું સમર્થન કર્યો અને બીજી તરફ ફ્રેન્ચ ક્રાંતિનો સખત વિરોધ. આ કઈ રીતે સમજવું?
હા, આ જ તેમની વિશિષ્ટતા છે. જુઓ, તેઓ અમેરિકન અધિકારોને માણસના અમૂર્ત અધિકાર તરીકે નહોતા જોતા,
ઓકે,
પણ અંગ્રેજોના પરંપરાગત વારસાગત અધિકાર તરીકે. તેમના મતે અમેરિકન ક્રાંતિ એક રીતે અંગ્રેજી પરંપરાનું રક્ષણ કરવા માટે હતી, એટલે અલગ હતું.
સમજાયું.
બીજી તરફ તેમણે વોરન હેસ્ટિંગ્સ સામે મહાભિયોગ ચલાવ્યો.
કેમ?
કારણ કે તેમને લાગ્યું કે તે સત્તાનો દુરુપયોગ કરી રહ્યો હતો અને ન્યાયના સિદ્ધાંતોનો ભંગ કરી રહ્યો હતો, એટલે ત્યાં પણ સિદ્ધાંતની વાત હતી.
પણ ફ્રેન્ચ ક્રાંતિ વખતે તેમનું વલણ એકદમ કઠોર રહ્યું.
હા, કારણ કે ફ્રેન્ચ ક્રાંતિ એમના મતે પરંપરાનું રક્ષણ નહોતી કરતી, એ તો સમાજના પાયા જ ઉખાડી રહી હતી, અને તે પણ શેના નામે? તો કે અમૂર્ત માનવ અધિકાર જેવા સિદ્ધાંતોના નામે. ઘણા લોકો ત્યારે ક્રાંતિથી ઉત્સાહિત હતા, પણ બર્કે શરૂઆતથી જ તેના ભયસ્થાનો જોયા. અને કમાલની વાત તો એ છે કે તેમણે ભવિષ્યવાણી કરી દીધી હતી કે આ ક્રાંતિ અંધાધૂંધી, હિંસા, જે પછી આતંકના શાસન એટલે કે રેઇન ઓફ ટેરરમાં પરિણમી.
હા, બરાબર.
અને છેવટે એક લશ્કરી તાનાશાહ, જે નેપોલિયન બન્યો, તેમાં પરિણમશે. આ કોઈ સામાન્ય રાજકીય વિશ્લેષણ નહોતું, ગજબની દૂરંદેશી હતી એમ કહી શકાય.
ખરેખર અદ્ભુત. તો હવે પુસ્તક પર આવીએ. રિફ્લેક્શન્સ ઓન ધ રેવોલ્યુશન ઇન ફ્રાન્સ. આ પુસ્તક છે શું, કોઈ ઔપચારિક ગ્રંથ જેવું છે?
ના, એ જ તો રસપ્રદ વાત છે. આ કોઈ શુષ્ક એકેડેમિક સ્ટાઇલનો ગ્રંથ નથી. તે એક લાંબા જુસ્સાદાર પત્રના રૂપમાં લખાયેલું છે.
પત્ર? કોને લખેલો?
બર્કે એક યુવાન ફ્રેન્ચ પરિચિત હતા, ચાર્લ્સ જીન ફ્રેન્કોઇઝ ડેપોન્ટ, તેમને લખ્યો હતો. અને આ પત્ર લખવાનું તાત્કાલિક કારણ પણ હતું. ડૉક્ટર રિચાર્ડ પ્રાઇસ નામના એક બ્રિટિશ પાદરી હતા, એમને ફ્રેન્ચ ક્રાંતિની ભારે પ્રશંસા કરતો એક ઉપદેશ આપ્યો હતો.
અચ્છા.
અને તેને બ્રિટનની 1688ની ગ્લોરિયસ રિવોલ્યુશન સાથે સરખાવી હતી.
અને બર્ક આ સરખામણીથી સખત અસહમત હતા એમ?
બિલકુલ. બર્કની મુખ્ય દલીલ જો સારાંશમાં કહીએ તો એ છે કે સમાજ કોઈ મશીન નથી કે જેને તમે ખોલીને, પાર્ટ્સ બદલીને ફરીથી એસેમ્બલ કરી દો.
હા,
સમાજ એક જીવંત વિકસતા છોડ જેવો છે, એક કાર્બનિક અસ્તિત્વ, ઓર્ગેનિક એન્ટિટી. તે પરંપરા, રિવાજો અને પેઢીઓના અનુભવથી, ધીમે ધીમે કુદરતી રીતે વિકસે છે. અમૂર્ત સિદ્ધાંતો કે કોરા તર્કના આધારે તેની આખી રચના બદલી નાખવાનો પ્રયાસ કરવો એ તેને નષ્ટ કરવા બરાબર છે.
એટલે એમના મતે ફ્રેન્ચ ક્રાંતિ એ સમાજ સુધારવાનો નહીં પણ તોડી પાડવાનો પ્રયાસ હતો એમ સમજવાનું.
હા, એ જ. તેઓ કહે છે કે બ્રિટનની 1688ની ક્રાંતિ જુઓ, એ વાસ્તવમાં રૂઢિચુસ્ત હતી. તેણે રાજાશાહી અને બંધારણની પરંપરા જાળવી રાખી, ફક્ત એક ખોટા રાજાને હતાવ્યો.
બરાબર.
જ્યારે ફ્રેન્ચ ક્રાંતિ તો રાજાશાહી, ચર્ચ, ઉમરાવશાહી બધું જ ઉખાડી ફેંકી રહી હતી. આ પુસ્તકમાં તેઓ સરકાર, સમાજ, ધર્મ, સંપત્તિ જેવા મૂળભૂત મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને ક્રાંતિકારી સરકારના પગલાં, જેમ કે ચર્ચની મિલકત જપ્ત કરવી કે કાગળની નોટો જે એસાઇનેટ્સ કહેવાતી તે છાપવી, એ બધાની આખરી ટીકા કરે છે અને તેના ભયાનક પરિણામોની આગાહી પણ કરે છે. એમનો મુખ્ય હેતુ તો બ્રિટનને આ ફ્રેન્ચ રોગથી બચાવવાનો હતો.
ચાલો હવે બર્કની દલીલોમાં થોડા ઊંડા ઉતરીએ. તમે કહ્યું કે પુસ્તકની શરૂઆત ડૉક્ટર પ્રાઇસની ટીકાથી થાય છે. પ્રાઇસે 1688 અને ફ્રેન્ચ ક્રાંતિને સરખાવી હતી. બર્ક આ સરખામણીને કેવી રીતે નકારે છે? શું કહે છે?
બર્ક સ્પષ્ટ કહે છે કે આ સરખામણી પાયાથી જ ખોટી છે. 1688માં બ્રિટને તેના પ્રાચીન બંધારણ અને વારસાગત ઉત્તરાધિકારનું રક્ષણ કર્યું હતું. એમના કહેવા મુજબ રાજા જેમ્સ બીજાએ પરંપરા તોડી હતી માટે તેને હટાવ્યો, પણ રાજાશાહી અને વારસાના સિદ્ધાંતને તો જાળવી રાખ્યા. તે કોઈ નવા શાસકને પસંદ કરવાની ક્રાંતિ નહોતી, જેમ પ્રાઇસ કહેતા હતા. એ તો જે વ્યવસ્થા હતી એને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ હતો.
એટલે કે 1688 ભૂતકાળ સાથે સાતત્ય જાળવ્યું, જ્યારે ફ્રેન્ચ ક્રાંતિ ભૂતકાળથી સંપૂર્ણપણે છેડો ફાડી રહી હતી. બરાબર. આ જ મુદ્દાનો ઉપયોગ તેઓ માનવ અધિકાર પર હુમલો કરવા કરે છે, ખરો ને?
એકદમ. બર્ક કહે છે કે બ્રિટિશ સ્વતંત્રતા એ ફ્રાન્સના ક્રાંતિકારીઓના માનવ અધિકાર જેવા અમૂર્ત, ખાલી કાગળ પરના સિદ્ધાંતો નથી, એ અલગ છે.
તો શું છે?
તે તો પેઢી દર પેઢી વારસામાં મળેલી નક્કર ઐતિહાસિક અંગ્રેજોની સ્વતંત્રતાઓ છે. આ વારસાગત અધિકારો વધુ સુરક્ષિત અને વાસ્તવિક છે, કારણ કે તે ઇતિહાસ અને અનુભવ પર આધારિત છે, કોઈ તત્વજ્ઞાનીની કોરી કલ્પના પર નહીં.
આ વારસા અને પરંપરાનો વિચાર એ બર્કના દર્શનનું કેન્દ્ર લાગે છે. સમાજ એક વારસો છે. આ વિચારને જરા વધુ સ્પષ્ટ કરશો?
ચોક્કસ. જુઓ, બર્ક માટે સમાજ એ માત્ર અત્યારે જીવતા લોકોનો સમૂહ નથી, એ એનાથી ઘણું વધારે છે. તે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની પેઢીઓ વચ્ચેની એક સાંકળ છે, એક ભાગીદારી છે.
અચ્છા, ભાગીદારી?
હા. દરેક પેઢીનું કર્તવ્ય છે કે તે પૂર્વજો પાસેથી મળેલી સંસ્થાઓ, કાયદાઓ, સંસ્કૃતિ, મૂલ્યો એ બધાને સાચવે, જરૂર પડીએ તેમાં સાવચેતીપૂર્વક સુધારો કરે અને તેને આવનારી પેઢીને સોંપે. આ છે વારસાનો સિદ્ધાંત.
અને આ સિદ્ધાંત કેમ મહત્વનો છે? સ્થિરતા માટે કે બીજું કંઈ?
સ્થિરતા અને ક્રમિક વિકાસ, બંને માટે. તે સમાજને અચાનક તોડી પાડવાના જોખમ વિના બદલાવાની તાકાત આપે છે. આ જ આધારે બર્ક બ્રિટનની સ્થાપિત સંસ્થાઓ, રાજાશાહી, ઉમરાવશાહી, સ્થાપિત ચર્ચનો બચાવ કરે છે.
એમ?
હા. તેઓ માને છે કે સદીઓના અનુભવથી ઘડાયેલી આ સંસ્થાઓ સમાજને સ્થિરતા અને નૈતિક માળખું પૂરું પાડે છે, ભલે તેમાં કેટલીક ખામીઓ હોય.
અહીં તેમણે પૂર્વગ્રહ એટલે કે પ્રેજ્યુડિસની પણ પ્રશંસા કરી છે, જે સાંભળીને થોડી નવાઈ લાગે. આજે તો આપણે પૂર્વગ્રહને નકારાત્મક રીતે જ જોઈએ છીએ.
હા, પણ બર્કનો અર્થ સમજવો જરૂરી છે. તેઓ પૂર્વગ્રહ શબ્દનો ઉપયોગ સંકુચિતતા કે ભેદભાવના અર્થમાં નથી કરતા, જે આજે આપણે કરીએ છીએ.
તો શું અર્થ છે?
તેમના માટે પૂર્વગ્રહ એટલે સમાજનું સહેજ સામૂહિક જ્ઞાન, પેઢીઓના અનુભવમાંથી ઘડાયેલી માન્યતાઓ, લાગણીઓ, રીતબાત. તેઓ માને છે કે વ્યક્તિના એકલા તર્ક કરતા સમાજનું આ સહેજ ઊંડું જ્ઞાન ઘણીવાર વધુ ભરોસાપાત્ર માર્ગદર્શક હોય છે. તે સમાજને એક જીવંત એકમ તરીકે જોડે છે.
ઓકે. તો પરંપરા અને વારસાના આ બચાવની સામે તેઓ ફ્રેન્ચ ક્રાંતિના મૂળભૂત સિદ્ધાંત એટલે કે માનવ અધિકાર પર સીધો હુમલો કરે છે. શું તેઓ માનવ અધિકારોનો જ ઇનકાર કરે છે? એવું કહે છે કે કોઈ અધિકાર નથી?
ના ના, સંપૂર્ણ ઇનકાર નથી કરતા. તેઓ માને છે કે માણસને અધિકારો છે, ચોક્કસ છે, પણ ક્રાંતિકારીઓ જે રીતે માનવ અધિકારની વાત કરે છે તેને તેઓ તત્વજ્ઞાની એટલે કે મેટાફિઝિકલ ગણે છે.
મેટાફિઝિકલ એટલે
કે અત્યંત અમૂર્ત, કાલ્પનિક અને વાસ્તવિક દુનિયાથી દૂર, પ્રેક્ટિકલ નથી.
તો પછી સાચા વાસ્તવિક અધિકારો કયા છે બર્કના મતે?
બર્ક મુજબ સાચા અધિકારો એ છે જે નાગરિક સમાજમાં રહેવાથી મળે છે, જેમ કે ન્યાય મેળવવાનો અધિકાર, પોતાની મહેનતનું ફળ ભોગવવાનો અધિકાર, વારસો મેળવવાનો અધિકાર અને સૌથી અગત્યનું કાયદા અને વ્યવસ્થા હેઠળ સુરક્ષિત જીવવાનો અધિકાર. આ અધિકારો કોઈ ક્રાંતિકારી ઘોષણાપત્રથી નથી મળતા, પણ સ્થિર પરંપરાગત સંસ્થાઓ અને કાયદા દ્વારા જ શ્રેષ્ઠ રીતે સુરક્ષિત થાય છે.
અને આ અમૂર્ત સિદ્ધાંતો ફેલાવવા માટે તેઓ રૂસો જેવા વિચારકોને જવાબદાર ઠેરવે છે, એવું છે?
હા, તેઓ રાજકીય તર્કવાદ, પોલિટિકલ રેશનલિઝમ જેને કહીએ, તેની સખત ટીકા કરે છે. એ માન્યતા કે માત્ર બુદ્ધિના જોરે, તર્કના જોરે એક સંપૂર્ણ સમાજ બનાવી શકાય છે
એ શક્ય નથી એવું માને છે.
હા, તેમના મતે સમાજ એટલો જટિલ છે કે તેને કોઈ ફોર્મ્યુલામાં બાંધી ન શકાય. અનુભવ અને પરંપરાનું શાણ પણ શુદ્ધ તર્ક કરતા વધુ મહત્વનું છે.
ફિલોસોફી પછી બર્ક ફ્રાન્સની જે નવી વ્યવસ્થા ઊભી થઈ રહી હતી તેના પર પણ નજર નાખે છે. નેશનલ એસેમ્બલી અને તેના કાર્યો વિશે તેમનો શું મત હતો?
તેઓ તો નેશનલ એસેમ્બલીની રચનાની જ ટીકા કરે છે. કહે છે કે તેમાં બિનઅનુભવી વકીલો, નાના અધિકારીઓ અને લેખકો ભર્યા છે, જેમની પાસે દેશ ચલાવવા માટે જરૂરી ગંભીરતા, અનુભવ અને વ્યવહારુ બુદ્ધિ નથી.
અચ્છા.
અને પછી તેમના કાર્યોની ટીકા કરે છે, જેમ કે ચર્ચની સંપત્તિ જપ્ત કરવી. બર્ક આને માત્ર ચોરી નહીં પણ સમાજના પાયા પર હુમલો ગણે છે.
કેમ?
કારણ કે સંપત્તિનો અધિકાર પવિત્ર છે અને ચર્ચની સંપત્તિ તો ધર્મ, શિક્ષણ, ગરીબોની સેવા જેવા કાર્યો માટે હતી. આ પગલાંથી તમામ સંપત્તિ અધિકારો જોખમમાં મુકાયા એવું એમનું માનવું હતું.
અને પેલી કાગળની ચલણ એસાઇનેટ્સની વાત કરી હતી તમે.
હા, એસાઇનેટ્સ, જપ્ત કરેલી ચર્ચની જમીનોના આધારે આ ચલણ બહાર પાડી હતી. બર્કે તરત જ, મતલબ એ સમયે જ, ભવિષ્યવાણી કરી કે આનાથી ભયંકર ફુગાવો આવશે, અર્થતંત્ર પડી ભાંગશે અને આર્થિક અરાજકતા ફેલાશે.
અને એવું થયું પણ.
હા, જે બધું જ સાચું પડ્યું. તેઓ આર્થિક બાબતોના પણ સારા જાણકાર હતા.
નવા બંધારણ અને લોકશાહી વિશે શું કહે છે?
નવા ભૌગોલિક વિભાગો જે બનાવ્યા, ડિપાર્ટમેન્ટ્સ, એને તેઓ કૃત્રિમ ગણાવે છે. કહે છે કે આ તો ઐતિહાસિક પ્રાંતોની ઓળખ ભૂસી નાખે છે અને અનિયંત્રિત લોકશાહી વિશે ચેતવણી આપે છે કે તે બહુમતીના અત્યાચારમાં પરિણમશે.
એટલે કે ટિરેની ઓફ ધ મેજોરિટી.
હા, જ્યાં લઘુમતીઓ અને સંપત્તિવાનોના હક્કો છીનવાઈ જશે.
અને લશ્કરના રાજકીયકરણ વિશે પણ ચિંતિત હતા.
ખૂબ જ. તેમણે જોયું કે સેનાને રાજકીય ચર્ચામાં ખેંચવામાં આવી રહી છે અને રાજાને બદલે એસેમ્બલી પ્રત્યે વફાદાર બનાવવામાં આવી રહી છે. તેમણે ત્યારે ચેતવ્યું કે આનાથી શિસ્ત તૂટશે, સેના રાજકીય પક્ષોનું હથિયાર બનશે અને છેવટે કોઈ લશ્કરી નેતા જ સત્તા કબજે કરશે. ફરી એકવાર જુઓ, એમની આગાહી સાચી પડી.
પુસ્તકનો સૌથી ભાવનાત્મક અને કદાચ સૌથી પ્રખ્યાત ભાગ એ રાજાશાહીના અપમાન અને ભવિષ્યના આતંકની આગાહી વિશે છે, ખાસ કરીને રાણી મેરી એન્ટોઇનેટનું વર્ણન જે છે.
હા, તે ભાગ ખૂબ જ શક્તિશાળી છે. બર્ક ઓક્ટોબર 1790માં વર્સેલ્સ પર થયેલા ટોળાના હુમલો અને રાજા રાણીને બંદી બનાવી પેરિસ લઈ જવાની ઘટનાનું બહુ હૃદયદ્રાવક વર્ણન કરે છે. રાણી મેરી એન્ટોઇનેટના અપમાન પર તેઓ ખૂબ દુઃખ વ્યક્ત કરે છે.
તેઓ કહે છે, શિષ્ટાચારનો યુગ ગયો, ધ એજ ઓફ શિવલરી ઇઝ ગોન. આનો અર્થ શું સમજવો? શું તે માત્ર રાજાશાહી માટેનો શોક છે?
ના ના, મને લાગે છે કે તે વધુ ઊંડું છે. રાણી તેમના માટે માત્ર એક વ્યક્તિ નથી, પણ સન્માન, શિષ્ટાચાર, ઉમદા વર્તન અને પરસ્પર આદર, એના જે અલિખિત નિયમો હોય ને સમાજમાં,
હા,
જે સત્તાને પણ મર્યાદામાં રાખે છે અને સમાજને ક્રૂર બનતો અટકાવે છે, તેનું પ્રતીક છે. જ્યારે આ શિષ્ટાચાર નાશ પામે ત્યારે રાજકારણ માત્ર ઠંડી ગણતરી અને પશુબળનો ખેલ બની જાય છે.
અને આ નૈતિક પતનના નિદાન પરથી જ તેઓ પેલી ભયાનક, પણ કહેવું પડે કે સચોટ ભવિષ્યવાણી કરે છે અરાજકતા અને લશ્કરી શાસનની.
બરાબર. તેઓ કહે છે કે આ અંધાધૂંધી અને હિંસા એટલી વધી જશે કે લોકો શાંતિ અને વ્યવસ્થા માટે તડફશે અને ત્યારે કોઈ લોકપ્રિય સેનાપતિ આવશે જે લશ્કરી તાકાતથી બધું શાંત પાડશે અને પોતે શાસક બની બેસશે.
એટલે કે નેપોલિયન.
હા, નેપોલિયનના ઉદયના વર્ષો પહેલા આ કહેવું એ બર્કની અસાધારણ રાજકીય સમજ દર્શાવે છે.
ચાલો હવે આ પુસ્તકના મુખ્ય સંદેશાઓને ટૂંકમાં સમજીએ. સૌથી પહેલો અને કદાચ મુખ્ય સંદેશ, સમાજ એક જીવંત કાર્બનિક રચના છે.
હા,
સમાજને મશીનની જેમ ડિઝાઇન કે રિપેર ન કરી શકાય. તેમાં ફેરફાર કરવા હોય તો જેમ માળી છોડની કાળજી લે તેમ સાચવીને કરવા પડે. આ વિચાર આપણને આપણી આસપાસની જે સામાજિક રચનાઓ છે, રિવાજો છે, સંસ્થાઓ છે, એનું મહત્વ સમજાવે છે, ભલે તેમાં સુધારાની જરૂર હોય. આપણા સમાજમાં પણ જૂની પરંપરાઓ અને નવી આકાંક્ષાઓ વચ્ચે તણાવ હોય છે. ત્યાં આ વિચાર માર્ગદર્શક બની શકે છે.
બીજો મહત્વનો મુદ્દો, રાજકારણમાં અમૂર્ત સિદ્ધાંતોનું જોખમ.
બરાબર. મોટા મોટા આદર્શો અને સિદ્ધાંતો સાંભળવામાં બહુ સારા લાગે, પણ વ્યવહારુ શાણપણ અને અનુભવ વગર તે ખતરનાક સાબિત થઈ શકે છે. આજે પણ જ્યારે કોઈ નેતા કે પક્ષ મોટા વચનો આપે ત્યારે બર્ક આપણને યાદ અપાવે છે કે વાસ્તવિકતા જટિલ હોય છે, એને સરળ સૂત્રોથી હલ ન કરી શકાય.
અને ત્રીજું, પરંપરા અને બર્કના અર્થમાં પૂર્વગ્રહનું મૂલ્ય.
હા, પેઢીઓનું સંચિત જ્ઞાન જે આપણી પરંપરાઓ, કહેવતો, રીતરિવાજોમાં સચવાયેલું છે તે અમૂલ્ય છે. તેને નકામું ગણી ફેંકી દેવાને બદલે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણા રોજિંદા જીવનમાં પણ વડીલોની સલાહ હોય કે વર્ષોથી ચાલતી આવતી પ્રથાઓ હોય, એની પાછળ કોઈક શાણપણ છુપાયેલું હોઈ શકે છે.
અને છેલ્લો મુદ્દો જે આપણે ચર્ચ્યો, સ્વતંત્રતા માટે વ્યવસ્થા અને સંયમ જરૂરી છે.
હા, બર્ક કહે છે કે સાચી સ્વતંત્રતા એટલે મનમાની નહીં, તેને કાયદા, નૈતિકતા અને સામાજિક જવાબદારીઓના માળખાની જરૂર છે. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે મોટો ભેદ છે. આ વાત નાગરિક તરીકે આપણી જવાબદારીઓ પણ યાદ અપાવે છે.
બર્કના પુસ્તકમાં એવા ઘણા વિચારો છે જે આજે પણ ટાંકી શકાય. સીધા અવતરણોને બદલે આપણે તેમના કેટલાક મુખ્ય વિચારોના સારને યાદ કરીએ તો?
જરૂર. એક ખૂબ જ પ્રખ્યાત વિચાર છે એમનો, સમાજ એ માત્ર જીવંત લોકો વચ્ચેનો કરાર નથી, પણ તે જીવંત, મૃત અને હજુ જન્મ લેનારાઓ વચ્ચેની ભાગીદારી છે.
વાહ, એટલે
આનો અર્થ છે કે આપણી જવાબદારી ભૂતકાળ અને ભવિષ્ય બંને પ્રત્યે છે. વારસો સાચવવો અને ભાવિ પેઢી માટે સારો સમાજ છોડી જવો એક કન્ટિન્યુઇટીની વાત છે.
બીજો એક યાદગાર વિચાર, શાણપણ અને સદગુણ વિનાની સ્વતંત્રતા એ સૌથી મોટી બુરાઈ છે, તે અનિયંત્રિત અમર્યાદિત છે.
આ ખૂબ મહત્વનું છે. સ્વતંત્રતા સારી છે, પણ જો તેનો ઉપયોગ વિવેક અને નૈતિકતા વગર થાય તો તે અરાજકતા અને નુકસાન નોતરી શકે છે. સ્વતંત્રતા સાથે જવાબદારી જોડાયેલી છે જ.
અને એ પેલો વિચાર જે થોડો આશ્ચર્ય પમાડે તેવો છે, લોકો પરના નિયંત્રણો પણ તેમના અધિકારોમાં ગણવા જોઈએ.
હા, આ બર્કના વ્યવસ્થિત સ્વતંત્રતા, ઓર્ડર્ડ લિબર્ટીના ખ્યાલને દર્શાવે છે. એમનું કહેવું છે કે સમાજમાં અમુક નિયમો અને મર્યાદાઓ જરૂરી છે. કેમ? જેથી દરેક વ્યક્તિ ખરેખર સુરક્ષિત અને ઉપયોગી સ્વતંત્રતા ભોગવી શકે. સંપૂર્ણ છૂટછાટ વાસ્તવમાં કોઈના હિતમાં નથી હોતી.
તો આ બધા વિચારો આજના જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે? શું કોઈ વ્યવહારો પાસાઓ છે આના?
ચોક્કસ છે. દાખલા તરીકે સામાજિક પરિવર્તન લાવવાના પ્રયાસોમાં બર્કનો બોધપાઠ શું છે? કે બહારથી લાદેલા સુધારા કરતાં સ્થાનિક સમુદાયો, એમની પરંપરાઓ અને જરૂરિયાતોને સમજીને એમની સાથે મળીને કામ કરવું વધુ સફળ થાય છે.
એટલે કે ધીમા ક્રમિક ફેરફારો.
હા, ધીમા અને ક્રમિક ફેરફારો વધુ ટકાઉ હોય છે. અચાનક બધું બદલી નાખવાથી ઘણીવાર પ્રતિકાર આવે છે.
રાજકારણ અને નેતૃત્વ માટે પણ કોઈ સંદેશ છે આમાં?
ચોક્કસ છે. નેતાઓએ માત્ર લોકપ્રિયતા કે મોટા વચનો પાછળ દોડવાને બદલે સ્થિરતા, સાતત્ય અને સંસ્થાઓના મહત્વ પર ધ્યાન આપવું જોઈએ. ક્રાંતિકારી ફેરફારોના વચનો આપવા કદાચ સહેલા હોય, પણ તેના પરિણામો ગંભીર હોઈ શકે છે. સાવચેતી અને વ્યવહારુતા જરૂરી છે.
અને સંસ્થાઓ જેમ કે કંપનીઓ કે સંગઠનો એ પણ આમાંથી કંઈક શીખી શકે?
બેશક. સંસ્થાઓમાં પણ અચાનક મોટા ફેરફારો કરવાને બદલે સંસ્થાકીય સ્મૃતિ એટલે કે ઓર્ગેનાઇઝેશનલ મેમરી અને સ્થાપિત પ્રક્રિયાઓનું સન્માન કરવું જોઈએ. જુઓ, જાપાનીઝ કાઇઝન, કાઇઝનનો જે અભિગમ છે, સતત નાના સુધારા કરતા રહેવું, એ બર્કના વિચારો સાથે ઘણો સુસંગત છે.
હા, બરાબર.
તે વધુ સ્થિર અને અસરકારક પરિવર્તન લાવી શકે છે.
આ ચર્ચા પછી મને અંગત રીતે એ વાત ખૂબ સ્પર્શી ગઈ કે બર્ક પૂર્વગ્રહ જેવા શબ્દને કેવી રીતે ઊંડો અર્થ આપે છે, કે પેઢીઓનો અનુભવ ક્યારેક વ્યક્તિગત તર્ક કરતાં વધુ શાણો હોઈ શકે છે, અને એમની ભવિષ્યવાણીઓની સચોટતા એ તો ખરેખર વિચારતા કરી દે તેવી છે.
મારો માટે મુખ્ય શીખ એ છે કે સમાજને સ્વસ્થ રાખવા માટે પરંપરા અને પરિવર્તન, સાતત્ય અને સુધારા વચ્ચે સતત એક નાજુક સંતુલન જાળવવું પડે છે. બર્ક આપણને યુટોપિયન સપના, એટલે કે પૃથ્વી પર સ્વર્ગ ઉતારવાની જે કલ્પનાઓ હોય છે, તેના જોખમો સામે સાવચેત કરે છે. તેઓ યાદ અપાવે છે કે વાસ્તવિક દુનિયા જટિલ છે અને સંપૂર્ણ ઉકેલો શોધવાના પ્રયાસો ઘણીવાર વધુ સમસ્યાઓ ઊભી કરે છે.
તો અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીએ, જેથી તેઓ પણ મંથન કરી શકે.
આજની દુનિયા ખૂબ ઝડપથી બદલાઈ રહી છે. પરિવર્તન અનિવાર્ય છે, એ આપણે સૌ જાણીએ છીએ. આવા સમયમાં આપણે પ્રગતિને રોક્યા વિના, સ્થગિત થયા વિના બર્કની શાણપણભરી સાવચેતીમાંથી શું શીખી શકીએ? જરૂરી બદલાવ અને પરંપરાના આંધળા વિરોધ વચ્ચેની ભેદરેખા ક્યાં દોરવી, આ સવાલ પર મનન કરવું કદાચ ઉપયોગી થઈ શકે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.